श्री हनुमान स्वामी महाराज की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। भगत जी महाराज की जय। योगी जी महाराज, शास्त्री जी महाराज, योगी जी महाराज की जय। भक्त चिंतामणी मैं कहूँ एम निष्कुणानंद स्वामी રચિત છે, મહારાજના ચરિત્રનું વર્ણન કર્યું છે, ચરિત્રો વાંચવાથી શાંતિ થાય, પણ સાથે સાથે પ્રસંગોપાત એમને ઘણી વાતો પણ મૂકી છે કે જેમાંથી મહારાજનો મહિમા છે, મહારાજની ઉપાસના છે, આજ્ઞા છે, કે ભક્તોનો જે મહિમાઓ છે એવા પણ એમને વર્ણવ્યા છે, એટલે અત્યારે તો આપણે ગ્રંથમાં પહેલી ભગવાનની પ્રાર્થના થઈ છે, પછી સંતની પ્રાર્થના થઈ છે, અને એ સંત કેવા હોય એનું વર્ણન હમણાં સ્વામીએ બધું કર્યું કે સંતની કેવા, સંતની અંદર ગુણ કેવા હોય એવા સંતને હું વંદન કરું છું। એટલે એ રીતે ભગવાનને ભગવાનના ભક્ત, એ આપણે જે વાત ચાલે છે કે ભગવાનને ભગવાનના ભક્તને રાજી કરવા અને તે થકી કલ્યાણ પણ છે અને મોક્ષ પણ છે, અને એ રાજી થયા એમાં આખું બ્રહ્માંડ ને બધા અવતારો ને દેવો ને બધા રાજી થઈ જાય છે, એ રીતનું આપણે આ છે। અને નિષ્કુળાનંદ સ્વામીએ એના ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મવર્તક સહજાનંદ સ્વામી નિષ્કુળાનંદ શિષ્ય વિરચિતે ભક્તિન તાળમે દેહ શરીરે મહારાજ જે વાત કરી છે એ રીતે એકાંતિક ધર્મની વાત કરી કે ભગવાનનો અવતાર શા માટે હતો, એકાંતિક ધર્મ, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આ ચારેય વસ્તુ સિદ્ધ થાય એકાંતિક, ને એવા એકાંતિક પુરુષ આપણને મળે તો આપણું કાર્ય થાય, એટલે એકાંતિક ધર્મનું સ્થાપન કરવાયા હતા મહારાજ। પોતે પૃથ્વી પર આવ્યા એટલે પોતાની પરંપરા ચાલે, એકાંતિક ધર્મ દરેક સિદ્ધ કરી શકે એમનું કલ્યાણ થાય એટલા માટે આ પૃથ્વી ઉપર પોતે પધાર્યા હતા, અને એ પ્રમાણે અહીંયા આગળ શ્રીજી મહારાજ જેમ કાલે એમને આજ્ઞાની વાત હતી, આજે ભગવાનનો જે મહિમા છે એ ભગવાનનું જે સર્વોપરીપણું છે કે ભગવાનની આપણે કેવી રીતે સમજીને ઉપાસના કરવી, કેવી રીતે મહારાજનું સ્વરૂપ છે, કેવો એમનો પ્રતાપ ઐશ્વર્ય છે એ અંગે આપણે જોઈશું। પછી અહીંયા મહારાજ પોતે એ વાત કરે છે, પછી વિત્યા થોડા ઘણા ધન આવ્યા વર્તાલે જગ જીવન, આશોવધિયમાં સને દન કર્યું દીપ ઉત્સવનું મન, આવ્યા તેડવા સર્વે દાસ જોઈ જીવન મન હુલાસ, કરે નિત્ય નવી લીલા લાલ જોઈ જન થાય છે નિહાલ, જેમ અન્ય લોક થાય બેળા એમ સમજશો માં એહ લીલા, જેને કહું છું ફરી ફરી અમે તેની રીત સાંભળજો તમે। નિષ્કુળાનંદ સ્વામી આ પ્રમાણે મહારાજ વર્તાલ કર્યા છે, અને દિવાળીનો દિવસ છે, દીપમાળા પૂરી છે, મહારાજ બિરાજમાન છે, અને ભગવાન પણ દરરોજ નવી નવી, વાહ જોયું, નિત્ય નિત્ય નવી લીલા, હવે આપણને નિત નિત નવી લીલા એની એ જ હોય, જીનત લેવા શું થતા હોય, પણ ભક્ત છે એને દરરોજ નવીનતા લાગે, માણસ જેમ આ જગતની અંદર એકની એક વસ્તુ એને જેના ઉપર પ્રેમ છે, જેને વિશે આ બધી વસ્તુનું કપ છે એને નિત નવીન લાગે, એમ ભગવાનને વિશે પણ જો આપણે એવો મહિમા સમજીએ તો એમની દરરોજની લીલા નવી લાગે, એની વાત પણ નવી લાગે, એની જ વાત હોય, એની જ વાત હોય, જોકે મારા દર્શન કરતા એમને દરરોજ નવીનતા લાગે, અને આમ પ્રેમથી ઇન્વોલ્વ દર્શન કરે, કથા સાંભળે તો એ નવીનતા લાગે, વચનામાં જ હોય ને એની વાતો હોય, એટલે જે ભક્ત થાય છે એને બધું દિવ્ય લાગે, એને પછી બીજી કંઈ વસ્તુ જોવાની રહે નહીં, દર બહુ સારી આજે છું, જેમ ભોજન જમીએ ને આજે બહુ મને મજા ભોજનની આવી, કેમ ઘનશ્યામ બાપા? ઓહો, ઘનશ્યામ બાપા સુરતની ઘારી લાયા ને? શું આજ ઘારી, કેવી ઘારી! એટલે કેટલી હાઈટ ઘારી લાયા હતા કે વધારે હતા? એમ તો હા, ના હાઈટ એ પેલી વાત હતી ને, એ લોકો હાઈટ જ લાવ્યા હોય કદાચ, માફી. પણ કહેવાનું શું કે નહીં, આપણે એ ઘારી ખાધી હોય, 25 વખત ખાધી હોય ને 100 વખત ખાધી હોય, પણ જ્યારે આપણે એવી હોય તો એમાં થોડી નવીનતા લાગે. તો મસાલો એનો એ જ હોય, બનાવવાની રીત પણ એની હોય, એમાં બીજું કશું ન હોય. પણ બહુ મને આજે આનંદ આવ્યો. એટલે શું છે વસ્તુ એની એની, પણ એની અંદર આપણને એક સ્વાદ જ એને એવો ને બીજાય. એવી રીતે ભગવાનની મૂર્તિની અંદર, ભગવાનના લીલાની અંદર, ભગવાનની વાતની અંદર પણ જો આપણને એવું સમજાય તો એ બધું નિત નવી વાત આપણને લાગે કે ભગવાન આજે નિત નવીન લીલા કરતા હોય. પણ એ જ લીલા હોય પણ છતાં આપણે એને નવીનતા લાગે ને દિવ્યતા લાગે, તો એનું સુખ, એનો આનંદ આપણને આવે છે. એટલે અહીંયા આગળ એવી લીલા અંબેશ્વરી માટે કરતા હતા, જેને જોઈને ભક્તો નિહાલ નિહાલ થઈ જાય. હે, બેહાલ કર્યા કે નિહાલ કર્યા? લોકો તો બોલતા હતા કે સ્વામિનારાયણ સહેજે મળ્યા ને ભક્તોને ભિખારી કરે, એ વખત લોકો એવું બોલતા હતા. એટલે આવાય પણ છે બોલનારા, કારણ કે જેને આ સત્સંગ નથી, ભગવાનનો જેને મહિમા નથી, એ બેહાલ જ છે. એ પૈસા મળે તો, એ સમૃદ્ધિ મળે તો, એ બધું બેહાલ છે. કારણ કે જન્મ મરણ રહી થયા ને વાન થવાના નથી. પણ જે ભક્તો થયા છે એ આ દુનિયાની સંપત્તિ મળે તો જ આપણે નિહાલ થયા એવું નથી. પણ એવા ભગવાનના જે દર્શન થયા આપણને, કે જે કોઈ કાળે પણ આપણે થાય ને, અનંત જન્મ ધારણ કરીએ તો પણ ના થાય, એ ભગવાન દયા કરીને આ પૃથ્વી પર પધાર્યા મનુષ્ય રૂપે, અને આપણને દર્શન આપ્યો અને આપણી સેવાને અંગીકાર કરી, તો આપણે નિહાલ કર્યા કે ના કર્યા? જે અનંત સાધન કરતાં પણ પહોંચી શકીએ નહીં, ક્યાં કીડી કરી મેળા ભેળો તાવા, એટલે એ થઈ જવું છે. પણ જ્યારે પોતે નર્તનું ધરે અને એના દર્શન આપણને થાય, ત્યારે આપણે સુખ થઈ જાય. હવે એ ત્યાં સુધી પહોંચવા માટે આપણે પહોંચી શકીએ એમ નથી, અક્ષરધામ બહુ છેટું છે. બાર દ્રષ્ટિએ ઘનશ્યામ, અંતરદૃષ્ટિએ પાછું નજીક બનાવ્યું. પછી જ્ઞાન થાય તો આપણે નિહાલ થઈ ગયા, અક્ષરધામ અહીંયા છે. પછી આપણે સમજાય કાં તો ફરીએ છીએ, અહીંયા આંટા મારીએ છીએ, એનામાં ક્યાં અક્ષરધામ જેવું. પણ આ બધું સંબંધ જાણવો જોઈએ કે શ્રીજી મહારાજ અહીં ફર્યા છે, સાસરી મહારાજ ફર્યા છે, દિવ્ય બધી વસ્તુ છે. ગોકુળ મથુરા જાઓ તો ભગવાન બેઠા હોય, ઉતા હોય, બીજું હોય, એક એક છે કારણે લોકો પગે લાગે વૈષ્ણવોને. મથુરામાં જાઓ કે ગોકુળમાં જાઓ કે અયોધ્યામાં જાઓ, વૃંદાવનમાં જાઓ, કેટલો બધો મહિમા લોકોની. પ્રદક્ષિણા પહેલા ગોવર્ધન પર્વતની, હવે અત્યારે તો ડુંગરો એવો ને એવો જ છે, એમાં બીજું શું. પણ ભગવાનનો સંબંધ થયો એ દિવ્ય વસ્તુ થઈ. તો આ બધી વસ્તુને આપણે જો દિવ્ય સમજીએ કે આ ભૂમિ માત્ર દિવ્ય છે, તો પછી આપણને એનો આનંદ, એનું સુખ આવે. પણ ઠેક આવે, ત્યાં ગયા હતા તો એનું એ ઝાડ ને બધું એમ, એમાં પછી મજા નહીં. તો એવી રીતે જો આપણે સમજાય તો સ્વામી કહે છે આપણને આ વસ્તુ થાય. એટલે જો મહિમા સમજાય તો ન્યાલ છે, અને ન સમજાય તો આ બે હાલ છે. એમ સમજી હવે એમ જો નિષ્કાન સ્વામી કહે છે કે આ હજારો માણસો મારા દર્શન કરવા આવે છે, કે જેમ અન્ય લોકો ભેળા થાય, બીજા સમયા થાય, મેળા લે કો કે શું કે બહાર લોકો થાય છે ને, અત્યારે મેળા ભરે, અમારો મેળો ભરે હતો, સતા ધર્મ મેળો થાય, પછી ગૌઠામાં થાય છે, પછી દૂધાધાર આપણે શું આપણા થાનું થાનાગર થાય છે ને, તરણેતર તરણેતરનો મેળો થાય છે, અને એ લોકો ભેગા થાય ને દંડ્યા રમે ને ભૂસું ભજિયા ખાઈને ચકરાઓ ચડે ને પેલા બેહવાના છે ને એ બધું કરે, એટલે મેળા. એને શું નિષ્ફળ છે કે છે, જેમ અન્ય લોકો ભેળા થાય ને મેળા થાય, અને લોકો મરી આખો દિવસ ફરી હરી ભૂસું ભજિયા ખાઈને ઘર ભેગા થાય, એવા મેળા આ નથી. આ ભગવાન શ્રીજી મહારાજ જે કંઈ કરે એને શું કહે, ઉત્સવો. એટલે ઉત્સવો છે આપણા, આપણા સમય છે ભગવાનને મળવા માટેની વાત છે. સામયુ નથી કહેતા તમારે બધા ભાઈ, હલો ભાઈ સામયુ લગ્નમાં કહેતા ને પહેલાં. આપણે તો ઘણી ગયા નથી, સામયુ થયું નથી, પણ આ લોકોમાં જાણ આવે તો કે ભાઈ હાલો સામયુ કરે, જાનનું સામયુ કરે, એટલે મળવા જાય ને ત્યાં ઘડી રામ રામ કરીને પછી બે ને એકબીજાને કશું બાપા. એટલે સામયુ એટલે આ રીતે ભગવાનને ભક્તનો મેળાવ, ભક્તને ભગવાનનો જે ભેળા થઈને જે ભગવાનનું સુખ લેવું છે એ સમયો છે. એટલે આ નિષ્કાન એટલા માટે કે બીજા લોકો ભેળા થાય એવું આ નથી, આ એક સમયો છે. ભગવાનને મળવાનો, ભગવાનને સમજવાનો અને કલ્યાણ કરવાનું, એટલે એવી છે આ લીલા, એમ તમે સમજો. હવે એને હું વારે વારે આ જ વાત કરું છું, એનું કારણ એ છે કે એ તમે જો સાંભળો તો શાંતિ થઈ જાય. હવે એની રીત પોતે કહે છે કે ભગવાન કેવા છે અને કેવી એમની વાત છે એ આપણને સમજાવે. નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમર લોક જાવા. અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા આદ્ય કવિ. વિધિ પર તે વૈરાટ કહીએ, તે પર પ્રધાન પુરુષ લઈએ. તે પર મૂળ પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજસ. અક્ષર પર પુરુષોત્તમ જે હ, તેને ધર્યું મનુષ્યનું દેહ. તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારો ને મનમાંથી. જે છે મન વાણી ને અગમ, તે તો આજ થયા છે સુગમ. અતિ દુર્લભ દર્શન જેના, કહું છું આ ચરિત્ર હું તેના. જે કોઈ જાને અજાને સાંભળશે, તેના જન્મ મરણ તાપ ટળશે. જે કોઈ સમજશે યથાર્થ જન, તેનું થશે તેજોમય તન. મહાત્મ સહિત સમજશે સ્વરૂપ, તે તન મુકતા અક્ષર રૂપ. છે તો વાત મોટી એવી ગની, નાવે પ્રતીત કહેતા તે તની. પણ જાને અજાને જે જન, કરશે મહાપ્રભુના દર્શન. વળી સુનશે આ લીલા ચરિત્ર, તે નર્થાશે નિશ્ચય પવિત્ર. ઇસ્કોન સ્વામી આ વાત કરી કે ભગવાન શ્રીજી મહારાજનું આખું કે શું, દરેક મનુષ્યને શું, મનુષ્યને રાજા થવાની ઈચ્છા થાય, શું થવાની ઈચ્છા થાય, કે સીધો જ રાજા થઈ જાય, કે દુનિયાનું સુખ મળી જાય ને, સત્તા મળી જાય, પૈસા મળી જાય, સમૃદ્ધિ મળી જાય, હવે રાજાનું સન્માન માન બીજું ત્રીજું સચવાય. કે નર ઈચ્છે છે નરેશ, નરેશ એટલે રાજા થવા માટે. અને દરેકની ભાવના થાય કે હું આનાથી જરા મોટો થયો તો સારું, આવું બધું મળે તો સારું, એમ દરેકને રહ્યું છે એ મેળવવા માટેનું. દાસ થવું, સેવક થવું એ ગમતું નથી. આવું થવાનું હવે ઈચ્છા છે કે હું કંઈક મોટો થઉં, હું કંઈક આ પ્રમાણે મારું આ પ્રમાણે કંઈક એ થાય, પણ દાસ થવું, સેવક થવું એ ગમતું નથી. દાસને સેવક થાય તો એમાં બધું આવી જાય. એટલે દાસ થવાની વાત આપણે પોતાને ગુણાત્યાન સ્વાય શીખવી છે. શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજ, જોગી મહારાજ બધા થયા છે દાસ થઈને. 300 સંતોએ પણ એ જ કહ્યું, દાસ થઈને રહ્યા. અને મહારાજને આવા સમજ્યા તો દાસ થવાય. ભગવાનની આવી સમૃદ્ધિ, આવો એમનો મહિમા છે, આવી એમની મોટપ છે, એ જો આપણે સમજાય તેના દાસ થવાય. પણ એ ન સમજાય તો પછી આપણામાં માન ઈર્ષાભાવો બધાય અને એ રીતનાથી આપણે થઈ જાય. એટલે અહીંયા પહેલું કે નર ઈચ્છે છે નરેશ થવા. નરને એટલે મનુષ્યને આ પ્રમાણે રાજા થવાની છે, અને રાજા ઈચ્છે છે અમરલોક. હવે રાજા થયા એટલે પછી પાછું થયું, ચાલો વરસાદ વરસે, ના વરસે, ફલાણું વરસ્યા અને અહીંયા પાછું કેટલું દુઃખ. એના કરતાં ઇન્દ્ર થઈ ગયો તો બધું સુખ, ઇન્દ્રમાં વધારે સુખ કહ્યું ત્યાં ઇન્દ્રલોકની અંદર. જે આ ઘનશ્યામ, હે ખાડા, ખાડા તો હોય અહીંયા, ખાડા તો છે ત્યાં છે, પછી એના ખાડા, ખાડા છે એના છે નરકના ખાડા. એમ કહો તો પછી એમ સ્પષ્ટ બોલો તો કંઈ સમજાય એમને, ખાડા તો અહીંયા છે. એટલે ભગવાનના સુખ આગરા બધા નરકના ખાડા, એટલે ઇન્દ્રલોક હોય, અમરલોક હોય, ગમે તે. એટલે આ બધાની વસ્તુ કહે છે કે એ લોક બધાય છે, સ્વર્ગ આપણા કરતાં સારું, વૈભવ, સુખ બધું છે. અમેરિકા આપણા કરતાં વધારે સુખી છે, બધા જ્યાં છે અને બધા જાય છે, 10 લાખ રૂપિયા ખર્ચીને જાય છે. ભલે જે થવાનું હોય ત્યાંથી પાછા આવીએ કે ત્યાં થવાનું, પણ એ સુખ મળ્યું છે. તો આમ પૈસાનું દુઃખ નથી, જવાનું દુઃખ નથી, વચ્ચે હેરાન થવાનું દુઃખ એ મનાતું જ નથી. અને જાય છે, એક જણ જઈને આવ્યો એને વાત કરે તો કહે છે, નહીં ભલે ખાડામાં પડે, આપણે તો જવું છે. એટલે સ્વામી કહે છે, એવું આ જગત છે, કાઠી દરબારો જતા હતા, નદીનું પૂર હતું, પછી જયું પેલા અમો પાણીમાં કવડા નાખવા કે ના કરે, તે પહેલાં હું જઉં પહેલો. એટલે જે ગયા પછી ઘોડું નાખ્યું, પણ નદીનું પૂર જરા તણાવ હતું, વધારે પૂર હતું, એટલે આમ તણાવા લાગ્યો. તો પેલો કહે છે, કેમ છે, શું છે, કે હાલ આવો. પેલા તું તણાય છે ને, કે નવું તણાતો નથી, તમે હાલ આવો ને. કે એક તણાવ બધાને તણાવ, એમ આપણે ખાડામાં પડ્યા હોય એને કહીએ છે, એટલે પોતાને બીજાને ખાડામાં નાખે, બીજાને પછી આપણને થાય. માટે આપણે સમજવાની વાત છે કે આ બધું ભગવાનની આગળ બધું નરક તુલે, જગતની માન મોટપ કીર્તિ દાસ થઈ સેવક થઈને ભગવાન કેમ રાજી થાય, એક જ દ્રષ્ટિ જોવાની, ભગવાન સામે જ, એને રાજી કરવા માટે જ આપણો જન્મ છે. અને એ સુખ આપણે મેળવવું છે તો આ પ્રમાણે બધાની ઈચ્છા આવી રહે છે. અને પછી ઇન્દ્ર પદવી ઈચ્છે છે, ઇન્દ્ર થવા આદ્ય કવિ. પાછો ઇન્દ્રને શું થાય કે હું બ્રહ્મા, આદ્ય કવિ એટલે બ્રહ્મા, કારણ કે સર્જન આખું એ કરે, આ બધું 91-92નું મોડલ બધા બહાર પડે, એક એકનો બધો ફેસ પણ મળે નહીં. તો જો દરેકનું જુદું જુદું, કેટલી સરસ રચના છે, કે આટલા બધા કરમાણસોમાં બધાનું એક ના કોક એવા મળી જાય, ભગો મૂળો એવા પણ થઈ જાય, આપણે ભગા મૂળા જેવા છે બેઠા બેઠા. એટલે એ બે એવા છે, એટલા ને એટલા, જ્યારથી આવ્યા ત્યારથી વધ ઘટે નહીં ને કાંઈ નહીં, પણ શરીરમાં બેને થોડો ફેરફાર થયો, બાકી બધું સારું હતું. એટલે કહેવાનું શું છે કે એવું બહુ ઓછું, તો બ્રહ્મા થવાની ઈચ્છા થાય કે આપણે બધું કારખાનું ફેક્ટરી ચલાવીએ, જબરદસ્ત ફેક્ટરી, અને એનો માલે આપણે ઉત્પાદને સારું થાય અને માર્કેટે સારી, કે બધા કંઈ વાંધો જ નહીં, ચાલ્યા જ કરે, ચાલે છે ને જો, કે મારે કે ભગવાને કેવી માયા મૂકી છે, પુરુષમાં સ્ત્રી પણ, સ્ત્રીને પુરુષમાં, એમાંથી ઉત્પન્ન થયા બાળક, એની મમતા મુકાતી જ નથી, ગમે એટલું કરીએ તોય એને બરોબર રીતે ઘૂંટ્યા કરીએ તોય પાછું ભૂલી જાય, એટલે એની મમતા થયા જ કરે. એટલે જગતની ઉત્પત્તિ એમને એમ ચાલે છે, એટલે માર્કેટ ગોતવા જઈ જ ના પડે, સહેજ જ મળે, કન્સમ છે જ છે તો હા. એટલે કહેવાનું શું છે કે માર્કેટ છે જ એની, એટલે એ રીતે અહીંયા આગળ એ આદ્ય કવિ એટલે બ્રહ્મા થવાની જાય. હવે એ વિધિ પર પાછા વૈરાટ બ્રહ્મા છે, એ બધી વધારે સારું સુખ, એનાથી પ્રધાન પુરુષનું એનાથી 1000 ગણું સુખ છે, એ પણ મૂળ પ્રકૃતિ પુરુષ છે, એ પણ એનું સુખ વધારે છે. અને તેથી પર જે અક્ષર છે, અને અક્ષરથી પર પુરુષોત્તમ છે, આખું વર્ણન બતાવ્યું કે ભગવાન સર્વથી પર છે, અને એનાથી આ બધા કરતા ભગવાનનું સુખ એ સર્વથી અધિક છે. આ નિષ્કામ સ્વામી કહેવું છે કે આપણે જે થવાનું થાય છે એ આ થઈએ આ થઈએ આ થઈએ સારું, પણ જો એનો આખો વિચાર આપણને આ નિષ્કામ સ્વામી આપ્યો છે કે આ બધાથી પર છે, સર્વથી પર સુખ ભગવાનનું પુરુષોત્તમ નારાયણ, એ સુખને આપણે પામવું છે, એ ધામમાં જવું છે. અને એ ધામના પતિ જેનું અપાર સુખ, અપાર શાંતિ જેમાં છે, અપાર જેમાં આનંદ છે, જેના થકી શાંત છે, એ ભગવાન પોતે મનુષ્ય ધારણ કરીને અહીંયા પૃથ્વી પર શ્રીજી મહારાજ સાક્ષાત પધાર્યા, હજારોને સુખ આપ્યું અને આપણને લીલાઓ કરી છે. તો એ કહે છે, અક્ષર પર પુરુષોત્તમ જે તેને ધર્યું મનુષ્યનું દેહ, એમને ધર્યું છે આ ભગવાન તમે દર્શન કરો છો, જેની હું લીલા ચરિત્રોની વાત કરું છું, જેનું આ વર્ણન કરું છું, એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કે રખડતા રામ આવી ગયા એવું નથી. આ તો એક અલૌકિક વસ્તુ છે, જેને આપણે પામી ન શકીએ, એ ભગવાન કેટલી દયા કરી, ત્યાં પોતે દયા કરીને આવ્યા આપણી પર, આપણા સાધન પહોંચી શકાય, જઈ શકાય જ નહીં ત્યાં આગળ, પણ એ એમને દયા થઈ કે આ બધાને મારે દર્શન આપવા છે, મારે બધાનું કલ્યાણ કરવું છે અને બધાને સુખ્યા કરવા છે. એ પોતાના સ્વરૂપનું આવું જ્ઞાન સર્વને થાય, એ આપણા જેવા થયા તો થયું, અને ત્યારે એમનું સુખ મનુષ્ય જેવા થાય ને. નરસિંહ ભગવાન પ્રગટ્યા તો પ્રહલાદ એકલો બિચારો જાય, બીજાને જઈ શકાય નહીં, સિંહનું ભયંકર રૂપ, અને એટલા બધા ક્રોધિત હતા તેગડીએ, પેલા હિરણ્ય કશ્યપ મારે, એટલે આમ દોર કચડી કચડી બિચારાને ચૂરા કરી નાખ્યા હતા. હવે એકડે કોણ જાય, કોઈ જઈ ના શકે, અને બધી રીતે રહેતું, તારે એકલા એને ભક્ત માટે થયા હતા અને ભક્ત એકલાને સુખ આવ્યું, પણ મહારાજે તો એવું સ્વરૂપ ધારણ કર્યું કે હજારો માણસોને પોતાનું સુખ દર્શન આવ્યું. એટલે એ ભગવાને દેહ ધર્યું છે, હવે એના દર્શન સ્પર્શ ક્યાંથી આપણે, એવું ભાગ્ય માનવો જોઈએ કે આપણને આ એક નજીક દર્શન થયા, એમની ભક્તિ કરી, એમના ઉત્સવમાં બેઠા ઉઠ્યા, બધું થયું, એટલે આપણે કેટલા મોટા ભાગ્યશાળી. એટલે એમનો દર્શન સ્પર્શ સહેજે થયો નથી, એ એમની દયા થઈ છે તો થયા છે. અને એ બધું આપણા જ મનમાં આ વિચાર આપણે એમ મન વાણીને અગમ છે બધી વસ્તુ, કે આપણા મનમાં પણ આવી શકે એમ નહીં અને વાણીમાં પણ વર્ણન થઈ શકે એવું નથી. બ્રહ્મા વર્ણન કરે તો થાય એવું છે, ગણેશજી લખે તો એ પેટ મોટું થઈ છે પણ લખી શકાય નહીં, એટલે એમના મહિમાના પારને પામી શકાય નહીં. શ્રુતિ પણ કહે છે, શ્રુતિ છે કે આપણે ગયા પંડિતજી, એટલે એ શ્રુતિ પણ લખ્યા જ કરે તો એ પણ નેતિ નેતિ પાછું કહેવું પડે. શ્રુતિઓ છે ને બધી ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે, મહિમાનું વર્ણન કરે છે, તો એ થાય કે આ ભગવાનના કેથી પર, આ તો એનાથી પર, આ તો એનાથી પર, તો પછી એનું વર્ણન કરતા થાય કે ભાઈ આ તો કોઈ અલૌકિક વસ્તુ છે, એનું વર્ણન થઈ શકે એમ નથી, તો એ પણ થઈ જાય. શેષ નારાયણ 2000 જેટલો છે, કેટલી ઘનશ્યામને કેટલી છે? ઘનશ્યામ બોલ્યા નહીં એટલે તમને કહ્યું. એટલે કહેવાનું શું છે કે 2000 જીભોથી શેષ નારાયણ એનું વર્ણન કરવા, બે આપણે તો એક જીભથી શું કરવાના, આપણાથી થઈ શું શકે એમ છે, તોય આમ થઈને પડીએ છીએ, મારા જેવો કોઈ નહીં. હું જ આ દુનિયાની અંદર બધું હું જ જાણું છું, મને જ ખબર છે. એટલે આ ભાઈ એ કરે એવા ભગવાનનું કોઈ વર્ણન થઈ શકે નથી, પાર થઈ શકે નથી, પણ આપણે આપણા અભિમાનમાંથી નીકળતા નથી. એટલે કહ્યું કે આ ભગવાનનું આવો મહિમા છે, એનું વર્ણન થઈ શકે નથી, વાણીથી થાય એવું નથી, મનના વિચારમાં પણ આવી શકે એવી વસ્તુ નથી. આ તો એક કેવળ એમને દયા કરી છે એટલે આપણા આવા આટલું વાત કરી છે કે વાણી એમ નિષ્કોણ છે કે હું આવા કરું છું, એમની દયાની વસ્તુ છે. એટલે મન વાણીની ગમ તે જ ભગવાન આજે થયા સુગમ, કે જે મન વાણીમાં ના આવે એ સુગમ થયા, સહેજે મળ્યા ભક્તોને, સહેજે મળી ગયા અને આનંદ આપ્યો માટે સહેજ આનંદ. આનંદ આપણે વાંચીએ છીએ ને કાળે પેલો વિધા 300 ને, હે વિધા 300ની પત્રીને વાંચીએ છીએ, એમાં બધું ભગવાન શ્રીજીમાં સહેજાનંદ બહુ આવે. એટલે એ ભગવાન આજે સુગમ થયા, અહીંયા એને આવી લીલાઓ કરી, બેઠા, પ્રસાદી આપી, ઉત્સવ બીજા ત્યાં દર્શન આપ્યા, આપણને અડ્યા મળ્યા બીજું થયું અને ભક્તોને આનંદ થયો માટે સહેજાનંદ. એટલે એ નિષ્કાંત સાહેબ કહે છે કે એ સુગમ થયા, જે મનવાણીને અગમ છે એ આજે સુગમ થયા છે. આટલું જો આપણને સમજાય તો પછી ભગવાનને વિશે આપણી ભક્તિ હંમેશને માટે રહે, હંમેશા આપણે દિવ્ય ભાવ રહે અને એ વસ્તુ સમજાય. અતિ દુર્લભ છે દર્શન, જેના દર્શન પણ દુર્લભ છે એ થઈ ના શકે. અક્ષરધામમાં બેઠાના આપણે દર્શન ક્યાંથી થઈ શકે, પણ એ અહીંયા આવ્યા તો થઈ ગયા, તો એ પણ દર્શન આપણે એ રીતે થયા છે. અને આ ચરિત્રો એમને આવા કર્યા તો આપણે ગાવા માટે થયા છે. હવે એ સ્વરૂપને કેવી રીતે સમજે તો કેવો થાય એની વાત કરી છે. જે કોઈ જાણે અજાણે સાંભળશે તેનો જન્મ મરણ તાપ ટળશે. આ ચરિત્ર નિષ્કાંત સાહેબ કે મેં જે લખ્યા છે એ આવા ભગવાન છે, અને એ ભગવાન દયા કરીને આજ કૃપા કરીને એવું ભગવાનનો મહિમા અતિ અપાર છે. એ મહિમા આપણે જો જીવમાં સમજાય અને આ ચરિત્રનું જો શ્રવણ કરીએ, જાણે અજાણે સાંભળશે તો તેના શું થશે, જન્મ મરણ, જન્મ મરણ રહિત થઈ જશે, કહો અને જન્મ મરણનો ટાપ ટળી જશે. એટલે ગર્ભવાસ, લગ ચોરાશી બધું જતું રહ્યું, કે જાણે અજાણે અમૃત છે, અજાણે પીએ તો એ અમર થાય, અને ઝેર અજાણે પીએ તો એને ટીપું પીએ તો એ જતું રહે, વાર જ ન લાગે. આ ચરિત્રોને પોતે આવા મહિમાથી સમજે તો એનું કામ થઈ જાય, પણ એને દિવ્ય ભાવ ન સમજીને આપણે કરીએ તો પછી આપણને એ થાય. એટલે અમર થવા માટે થોડુંક જ અમૃત પીએ તો થઈ જાય છે, એમાં ચરિત્રો છે અતિ અમૃત છે, જન્મ મરણને ટાળનારું છે. વચના અમૃત કહ્યું એટલા માટે અમૃત છે આ, એ અમૃત પેલા દેવલોકના અમૃત જેવું નથી, પણ જન્મ મરણને ટાળે. એવા ચરિત્રો સાંભળ્યા કરે તેના જીવમાંથી અજ્ઞાન વાસના સ્વભાવ ટળતા જાય. તો કે અજાણે જાણે, જાણે અજાણે કરશે તો એ જાય, અગ્નિમાં હાથ નાખો જાણે અજાણે તોય દજાય, એ અજાણે નાખો તોય દર, એનો સ્વભાવ જ એ છે. એમ આપણે સ્વાઈ કે છે એ પ્રમાણે જો આપણે જાણે અજાણે પણ આ પ્રમાણે એમના અભાવ અવગુણ કે એના પ્રતાપમાં પડી ગયા તો આપણું એ જ થાય. એટલે જાણે અજાણે સાંભળશે, મહિમાથી સાંભળશે તો એનું જન્મ મરણ ટળશે. અને જે કોઈ સમજે જથારથ જન તેનું થશે તેજોમય તન. હવે આ પછી બીજી કડી લખી કે જે કોઈ યથાર્થ જેને સમજશે, એટલે એ વખત સમજે કે આ બહુ મોટા પુરુષ છે, થતા જો તો જોયે કે આ એક મોટી કોઈ વ્યક્તિ છે, કારણ કે માણસ માણસની રીતે જોતો હોય ને, એક આ ભગવાન છે, એમાંથી આવો આ મહિમા કયો, એમાં હજારો જાતનો પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ છે, આવો મહિમા છે, આવું તેજ છે, આવું સુખ છે. હવે જાય તા તો મનુષ્ય જેવા છે, એ તો અહીંયા લોકમાં આવ્યા તો મહારાજ મોદાય થયા. કેટલીક વખત ભાગી ગયા, ગોપીનાથને પધરાવ્યા કે તો ભય દેખાડ્યો કે આપણે પકડી જશે, એવું પણ દેખાય એની અંદર. અને એવી રીતના બોલે તો કંઈકનું કંઈ બોલે, આમનું આમ બોલે ને આમનું આમ બોલે, કોકને કહી ને કોકને કંઈ કહે, એટલે મનુષ્ય જેવું જ થાય ને, ખાવું પીવું, બેહવું, ઉઠવું, બોલવું, ચાલવું, એમાં શું, તો આપણને દિવ્યતા ક્યાંથી રહે, ના રહે. એટલે એ રીતે આપણના મનની અંદર એ થઈ જાય. પણ જથારથ એટલે એમાં દિવ્યતા જ છે. જથરા એટલે એમાં કોઈ દોષ નથી, કોઈ સ્વભાવ નથી, કોઈ પ્રકૃતિ નથી, માયા નથી, જગત નથી, પ્રપંચ નથી, દગો નથી, મારું નથી, તારું નથી, એ એક દિવ્ય જ મૂર્તિ છે. સાકરનું નારિયેળ એ જથારથ સમજાય ગયા. ઝેરને જથારથ સમજાય છે ને, ઝેર એ સાંભળતાની સાથે ઝેર ચડે. ઝેરને શબ્દને સાંભળીએ ત્યાંથી જ બીક લાગે કે આપણાથી ખવાય નહીં, નડે નહીં. આપણે સિંહ આવે છે તો જથારથ સમજ્યા છે કે સિંહ પાસે જવાય નહીં, ફાડી લે. વાઘ પાસે જતો હોય એ આ બધી સ્વરૂપો સમજ્યા છે, યથાર્થ સ્વરૂપો સમજ્યા, એટલે એની સાથે બેહાય નહીં, સમાગમ થાય નહીં, નજીક જવાય નહીં, નક્કી છે એનાથી દૂર જ રહીએ છીએ તો એનો કંઈ સમાગમ. એવી જ રીતે ભગવાનનું સ્વરૂપ આવું દિવ્ય છે, એની પાસે જવાથી, બેસવાથી, ઉઠવાથી આપણા રજકનો બદલાય છે અને થાય છે, ભલે અત્યારે ના દેખાતું હોય પણ સ્વાય કે અંતે તો એ વસ્તુ પ્રાપ્ત થવાની છે જ. અત્યારે દેખાય નહીં, આપણે મનુષ્ય ભાવમાં એ છે ને આપણે છે, એટલે આવું દેખાયા જ કરે. પણ એમ કરતાં કરતાં જો આપણે એવી દ્રઢતા થશે તો એ વાત સાચી છે, એ વાત સનાતન છે, લખેલી વાત સાચી છે, લખનાર માણસ સાચા છે અને ભગવાન સાચા છે. આટલું જો જીવમાં રહે તો એ વસ્તુને, એટલે જથાર્થ રીતે એ ભગવાનને આપણે જો સમજાય, પણ જો એક ઠીક છે મારા ભાઈ આમ તેમ, એટલે તો એમાં કંઈક મનુષ્ય ભાવ આપણે રહ્યો, અને મનુષ્ય ભાવ રહ્યો એટલે પછી આપણને થાય નહીં. તો કહે છે કે એ પ્રમાણે જથારથ જે ફંક્શન છે તેનું કેવું તેજોમય થાય છે, અક્ષર મુક્ત તેજોમય થઈ ગયો, પછી એની અંદર કોઈ બીજો ભાવ છે નહીં. અને મહાત્મ સહિત સમસ્યા ત્રીજો પદ ભેદાયો, પેલું જન્મ મરણ જાણે અજાણે સાંભળે તો જન્મ મરણ જાય, એટલે એનો જાણે અજાણે જાય ને કે આમ આવા છે પુરુષાર્થનો છે, એટલે એનું જન્મ મરણ રહી તો એટલે આગળ પાછો બીજે એનો મહિમા સમજે તો આગળ જશે. પછી મહાત્મ સહિત સમજે જથારથ સ્વરૂપ સમજે તો તેજોમય તન થાય, અને મહાત્મા સહિત સમસ્યા સ્વરૂપ તો તેને મુક્ત અક્ષરૂપ. કે જો મહાત્મા સહિત જે આવું મહિમા કયો એવું આ સ્વરૂપ ભગવાનનું છે અને એ આપણને મળ્યા છે, અહો ભાગે છે માટે એને રાજી કર્યા અને એમ પ્રસન્ન કરવા, એવું એમનો જે મહિમા છે, મહિમા એ સહિત સમજ છે સ્વરૂપ, તો તેના તન મુક્ત અક્ષર અક્ષરો મુક્ત બની ગયો. હા ભેદ છે તો વાત મોટી એવી ઘણી નાવી પ્રતીતિ તેતની કહેતા, આ વાત તો ઘણી મોટી છે નિષ્કાંત પણ પ્રતીતિ આવતી નથી. આ વાત કરી તો આપણને પ્રતીતિ બેસવી કરે છે, એ હતા ત્યારે બેઠી નહીં કેટલાને, એટલે આગા પાછા થયા અને બધી રીતે એમને કોઈ સમજી ન શક્યા, એમને જાણી ન શક્યા. અને આ રાવણને જેમ રામ આવ્યા ને તો એ ના ઓળખી શક્યો, એમ શ્રીજી મહારાજ વડોદરા એમ ગયા તો દીવાનજી ના ઓળખી શક્યો, બીજા ઘણા માણસો ન સમજી શક્યા અને મહારાજનો અપરાધ કર્યો, તિરસ્કાર કર્યો, બીજું ત્રીજું કર્યું. એટલે એ સ્વાઈ કહે છે કે આવી વસ્તુ છે એની પ્રતીતિ જો આવી જાય તો કામ થઈ જાય. પ્રતીતિ એ અગત્યની વસ્તુ છે કે આ વસ્તુ છે આમ જ છે, એમાં બીજું કાંઈ છે જ નહીં, એના થકી મોક્ષ કલ્યાણ છે જ, ભલે મનુષ્ય જેવું લાગતું હોય બધું તો પણ. તો સ્વાઈ કે આ વાત બહુ મોટી છે, આ નિષ્કાંત સ્વાઈ લખે છે કે આ વાત બહુ મોટી છે, જબરદસ્ત વાત આપણને મળી છે. તો એની પ્રતીતિ આ પ્રમાણે માણસને આપણને કહેતાય ના આવે અને સાંભળતાય ના આવે અને સમજવામાં ના આવે છે તો થઈ રહ્યું, પ્રતીતિ ના આવે એટલે તો કશું ના થયું કે આ પ્રતીતિ ના આવે તો પછી એનો મહિમા ન સમજાય. પણ જેને પ્રતીતિ આવી ગઈ કે આ 5 કરોડનો હીરો છે તો પછી એને રાખીએ મૂકીએ ઠેકાણે મૂકીએ વ્યવસ્થિત કરીએ નાખે, પણ નથી આ તો કાચનો કટકો છે તો પછી નાખી દે કે ખબર ના પડે. એટલે જેને પ્રતીતિ આવી એનું કામ થઈ ગયું છે, એટલે સ્વાય કે પ્રતીતિ આની અંદર આવે. એટલે આ પ્રમાણે જાને અજાને જે જન મહાપ્રભુના દર્શન કરશે, સુંઢશે આ બધી લીલા ચરિત્ર, તે અંદર થશે નિશ્ચય પવિત્ર. માટે કહું છું ફરી ફરીને સૌ સાંભળ્યો ચિત્ત ધરીને, આપણને નિષ્કાંતે આપણને સમજાવે છે કે હું ફરી ફરી કહું છું, માટે બધા સાંભળજો શું કરીને, ચિત્ત દઈને આ ચિત્તને મનને પાછું સ્થિર રાખીને સાંભળો. એકાગ્ર ચિત્તે સાંભળો. ને કાંઈ સાંભળતા નામ જતું નામ જતું રહે ભાઈ, એ નહીં. એને ચિત્ત દઈને સાંભળો તો આ બધું સમજાય છે, પણ એને સાંભળ્યું ના સાંભળ્યું કાઢી નાખ્યું તો જતું રહ્યું. એટલે આવો જે ભગવાનનો અપાર મહિમા છે, એને સાંભળીને આપણે ભગવાનની પ્રસન્નતા મેળવવાની છે. મહારાજ એવી કૃપા કરી છે અને આ પ્રમાણે આપણા જીવનની અંદર એવા જે સંતનું હમણાં વર્ણન કર્યું છે એવા ગુણાતીત આપણને મળ્યા છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ, તો એ પણ આપણને આનંદ છે કે એમને જે સુખ લીધું છે એ સુખની વાતો આપણને કરી છે. અને એ વાતોને એની અંદર જેટલી આપણને પ્રતીતિ એટલું આપણને સુખ, એટલો આપણને આનંદ, એટલા આપણે સુખિયા. સહજાન સ્વામી મહારાજની.